ઓમ શ્રી સાંઈરામ. ઈશ્વર અમ્મા પસંદ કરેલી માતા, અવતારના માતા પિતા. બાબાએ કહ્યું છે કે માનવને ચાર પ્રકારના પુત્રો અવતરે છે. જે ઉત્કંઠા જન્મને પ્રેરે છે તેના કારણે તેના પ્રકારમાં ફેર પડે છે. કર્મનો સિદ્ધાંત આમાંના ત્રણમાં ભાગ ભજવે છે. પ્રથમ પ્રકારની વ્યક્તિએ પાછલા જન્મમાં દેવું કર્યું હોય અને તે ભરપાઈ કરવામાં ચૂક કરી હોય, પૈસા ધીરનાર બાળક તરીકે જન્મ લઈ લેણું વસૂલ કરે છે અને દેવું પૂરેપૂરું વસૂલ થતાં ગૃહ ત્યાગ કરે છે. આથી ઉલટું પાત્રો બદલાઈ જાય અને પૈસા ધીરનાર દેવું વસૂલ લેતા પહેલાં ગુજરી જાય તો તે લેણદારના માતા કે પિતા તરીકે બીજા જન્મમાં અવતરે છે. આમ તેને દેણદાર બાળક રૂપે મળે છે, જે આ જન્મમાં અગાઉનું દેવું પૂરેપૂરું ચૂકવાય ત્યારબાદ કર્મના બંધનમાંથી મુક્ત થઈ અલગ થાય છે. ત્રીજો પ્રકાર છે ભગવત કૃપાથી આશીર્વાદ રૂપે વંશજ તરીકે જન્મે છે. પ્રભુ બાળક અર્પે છે અને માતા પિતાને તેની કાળજી લેવાની, સલામતી લઈ તેને ઉછેરવાની જવાબદારી સોંપે છે, જે કારણે તે બાળકનું દુનિયા વિધે પૂરું થાય. ચોથો અને સૌથી મહત્વશીલ પુત્ર અવતાર છે. આ કિસ્સામાં વૈશ્વિક ચૈતન્ય માનવ રૂપે અવતાર લેવા માટે સમય, સ્થળ, માતા પિતા અને માતાનું ઉદર, જ્યાં ગર્ભરૂપે અસીમ શક્તિથી તેની કારકિર્દી શરૂ કરવાનું નક્કી કરે છે. રામાયણમાં રામ અવતારની કથા મુજબ સંતોની વિનંતીને કારણે દયાદ્ર થઈને નારાયણ ભગવાને કહ્યું, ભય ત્યજી દો, વૈશ્વિક શુભ માટે હું માનવ જગતમાં રહીશ. રામાયણના કર્તા વાલ્મીકી જણાવે છે કે આ પ્રમાણે દેવોની ઈચ્છાને માન્ય રાખ્યા પછી ભગવાન શ્રી વિષ્ણુએ વિચાર્યું કે આ માનવ જગતમાં તેમણે ક્યાં અવતાર લેવો. ત્યારબાદ તેમણે રાજા દશરથને પિતા બનાવવાની ઈચ્છા ધારણ કરી રામે તેમના પુત્ર તરીકે જન્મ લીધો. વર્ષો બાદ જ્યારે સીતામાતાની બંધન અવસ્થામાંથી મુક્તિનો પ્રસંગ ઉપસ્થિત થયો ત્યારે શ્રી રામચંદ્રજીએ પાવિત્ર્યની સાબિતે તરીકે તેમની અગ્નિ પરીક્ષા માટે આગ્રહ રાખ્યો. દેવો અને ઋષિઓના પ્રવક્તા તરીકે બ્રહ્માએ શ્રી રામચંદ્રજીને સામાન્ય માણસ તરીકે વર્તતા હોવાનો આક્ષેપ કરી ઠપકો આપ્યો. ત્યારે રામચંદ્રજી જવાબ આપ્યો, હું મારી જાતને દશરથના પુત્ર તરીકે અવતરેલ માનવી માનું છું, પરંતુ જેમ દરેક વ્યક્તિ જાણે છે તેમ દશરથ રાજાનો વંશ સ્થાપક તરીકેનો પાઠ નહીવત હતો. શ્રી રામચંદ્રજીના જન્મની કથા આ પ્રમાણે છે. પુત્ર કામિષ્ઠી યજ્ઞમાં પિતૃપદના આશીર્વાદ માટે બલિદાન અપાયું ત્યારે યજ્ઞના અગ્નિમાંથી અસીમ ભવ્યતા ધરાવનાર બળવાન પુરુષ પ્રગટ થયો, જેણે પોતે પ્રજાપતિના સંદેશવાહક હોવાનું જાહેર કર્યું. જગારા મારતા સોનાના પાત્રમાં દેવોએ તૈયાર કરેલી દૂધની વાનગી દશરથને આપતા તેણે કહ્યું, આ પ્રસાદ તમારી પત્નીઓને આપજો, તમને તેઓનાથી બાળકો પ્રાપ્ત થશે. શ્રી રામચંદ્રજીએ કહ્યું, ગૌરવશીલ પ્રભુ, કૃપાળુ થઈ મને કહો, હું કોણ છું, મારા પુરોગામીઓ કોણ છે અને હું શા માટે છું? ત્યારે બ્રહ્મા, કે જેમણે માનવ જાત વતી વૈશ્વિક ચૈતન્યને મનુષ્ય રૂપે અવતરવા પ્રાર્થના કરી હતી, તેમણે શ્રી રામચંદ્રજીને હકીકતની યાદ અપાવી કે તેઓ પોતે એવી હકીકત છે કે જે ચતુરાઈ ભર્યા આવરણને કારણે ભિન્ન દેખાય છે અને તેઓ પોતે હવે પોતાની આસપાસ રહેલા પાસેથી સત્ય જાણવા ઈચ્છે છે. સાંભળો હે રામ, હું તમને સત્ય કહું, તમે પરમ, સંપૂર્ણ, શાશ્વત અને સર્વશ્રેષ્ઠ છો. તમારામાંથી જગત ઉદ્ભવે છે અને તમારામાં જ લય પામે છે. દ્રષ્ટાઓ તમને પ્રાણી માત્રમાં અને બધી દિશાઓમાં જુએ છે, પરંતુ કોઈ તમારો આદિ કે અંત અથવા તો તમારી વાસ્તવિકતા જાણતા નથી. મહર્ષિ અગસ્ત્ય પણ શ્રી રામચંદ્રજીના રાજ્યાભિષેક વખતે આવું જ કહ્યું હતું, તમે સત્ય સમજી શક્યા નથી કે તમે નારાયણ છો, તમે રહસ્યોનું રહસ્ય છો, એવું બ્રહ્માએ કહેલ છે. તમે ત્રણ ગુણો અને ત્રણ વેદોના કર્તા છો, તમે ત્રણેય લોકના વાસી છો, તમે ત્રણેય લોકને તમારા પગલામાં લીધા છે, તમે હવે મનુષ્ય રૂપે જન્મ્યા છો, એ તમારો જગત ઉપરનો ઉપકાર છે. રામાયણમાં વાલ્મીકિએ વર્ણવેલા પ્રસંગો અવતારના જન્મ લેવાના ઈરાદાની જાણ કરે છે, જે ઈરાદાઓ માતા પિતાને ભવ્યતા અર્પે છે. જ્યારે વૈશ્વિક ચૈતન્ય માર્ગદર્શક અને વાલીનો પાઠ ધારણ કરવાનું નક્કી કરે છે, ત્યારે બીજા અવતારોના પ્રાગટ્યને લગતા બનાવો માતા પિતાની અનિવાર્યતા નથી એ માન્યતાને દ્રઢીભૂત કરે છે. સાંખ્ય વિચારધારાના જાણીતા સ્થાપક શ્રી કપિલ ભગવાનને ધર્મગ્રંથોએ નારાયણના અવતાર તરીકે સ્વીકાર્યા છે. તેમનું આગમન આ રીતે વર્ણવ્યું છે. કર્દમ ઋષિ તેમના પત્ની દેવહૂતિને કહે છે, તે જે ભક્તિભાવથી આત્મસમર્પણના નિયમોનું પાલન કરેલ તેનો ભગવાન નારાયણે પ્રત્યુત્તર આપ્યો છે અને તેણે તારા ઉદરે જન્મ લેવા ખાતરી આપી છે અને મને એવી નામના પ્રદાન કરી છે કે ભગવાને કર્દમના પુત્ર તરીકે જન્મ લીધો. શ્રી કૃષ્ણની કથા આખા વિશ્વમાં પૂર્ણ અવતાર તરીકે સ્વીકારી છે તે જ તેમના દૈવી પુત્ર હોવાની ચોખ્ખી સાબિતી છે. ભાગવતમાં લખ્યા પ્રમાણે જ્યારે ધરતી માતાનો ટળવળાટ સર્વથા ઈચ્છાશક્તિની કરુણાને અક્કડ કરે છે, ત્યારે તે પોતે માનવ જાતિના ભાર સેવાનાર અને પૃથ્વીને ટકાવનાર, દિલાસો દેનાર અને ઉદ્ધારક તરીકે ફરીથી જન્મ લે છે. બ્રહ્મા વિષ્ણુ ભગવાનનો સર્વવ્યાપી અવાજ સાંભળે છે અને તેમને પ્રાર્થી રહેલાને આશીર્વાદ આપે છે. તે જાતે જ જાહેર કરે છે કે ભગવાન ખુદ કે જે સર્વમાં રહેલા છે તે તેમની પોતાની ઈચ્છાથી વાસુદેવના ઘરમાં જન્મ લે છે. જ્યારે વાસુદેવની પત્ની દેવકી સાત બાળકીઓને જન્મ આપી અને તેના ભાઈને આપેલા વચન પ્રમાણે ધરી દે છે, ત્યારે આ ઈચ્છાશક્તિ નક્કી કરે છે કે હવે એક મહત્વશીલ આગમનની ખરેખર જરૂર છે. શ્રીમદ ભાગવત કહે છે, સમસ્ત સૃષ્ટિના સર્વોચ્ચ એવા પ્રભુએ વાસુદેવના હૃદયમાં પોતાના અંશ તરીકે પ્રવેશવાનો નિર્ધાર કર્યો, જેથી તેમને ભગવદીય અને સારપ માટે નિર્ભયતા પ્રાપ્ત થાય. સંસ્કૃત શબ્દ અંશનો અર્થ અહીંના સંદર્ભમાં ભાગ એવો થાય છે, પરંતુ વૈશ્વિક સંપૂર્ણનું વિભાજન ન થઈ શકે. આદિ ભાષ્યકાર આનંદગીરી આ શબ્દને સ્વેચ્છા નિર્મિતેન માયામયેન સ્વરૂપણ, પોતાની ઈચ્છાને કારણે શરીર ધારણ કરનારા અને જગતને તેઓ પોતે મનુષ્ય છે તેવો ભાસ કરાવી શકનાર, આ રીતે સમજાવે છે. જેમ પૂર્વ દિશા ચંદ્રને સ્વીકારે અથવા જેમ શિષ્ય ગુરુમંત્ર મેળવે, તેવી રીતે અવિનાશી દૈવી સિદ્ધાંત જે જગતની શાંતિ અને પ્રગતિ માટે નિર્મિત થયે તે તેણીના મનમાં સ્વીકારાયો. માતા પિતાના મન અંગે અપાયેલ મહત્વ એ વાત સ્પષ્ટ કરે છે કે અવતારનું આગમન શરીરથી પર છે. માતા વૈશ્વિક અર્કને એકત્રિત કરવાના પ્રારંભિક પાત્રની ગરજ સારે છે અને તે અર્કને તેની મરજી મુજબ વિકસવા દે છે. વિશ્વામિત્ર ઋષિ રામચંદ્રજીને કૌશલ્યના સુપુત્ર તરીકે સંબોધે છે, કારણ કે માતા કૌશલ્યાએ પોતાના ગર્ભમાં માવજત કરી તે શબ્દને શરીર રૂપ આપેલી. જોકે શ્રી સત્યસાઈ બાબાએ જાહેર કરેલ છે કે તેઓ પોતે માનવ જાતે સર્વથા ઈચ્છાશક્તિને આપેલ બધા નામ અને સ્વરૂપનું મૂર્તિરૂપ છે, પરંતુ એક વખત આનંદી છતાં ગાઢ અર્થપૂર્ણ મનોસ્થિતિમાં તેમણે પોતાનું અસલ સ્વરૂપ એક જુવાન છબીકારને છબી લેવા દઈ છતું થવા દીધું છે. છબીની ફિલ્મમાં તેમના સ્વરૂપને બદલે ભગવાન દત્તાત્રેય હિન્દુ ત્રિમૂર્તિ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ દેખાયો. આ ત્રણેય દેવતાઓ ઋષિ અત્રિના પ્રાયશ્ચિત અને તેમની પત્ની અનસુયાની પવિત્રતાથી એટલા પ્રસન્ન હતા કે તેઓએ તેમને ત્રિમૂર્તિ પુત્રનો આશીર્વાદ આપ્યો, કે જેને કારણે તેઓ ભગવાનના આ બાપ તરીકે પરમ સ્થાન પામ્યા. દત્તાત્રેયનો અર્થ છે અત્રિને અપાયેલ. તેમનું અન્ય પ્રસિદ્ધ નામ અનસુયા પુત્ર છે, જેણે અનસુયાને યાતનામાંથી બચાવ્યા. બુદ્ધ ભગવાનનો જન્મ પણ તેટલો જ ભવ્ય છે. નીચેની પંક્તિઓ એડવિન આર્નોલ્ડના લાઇટ ઓફ એશિયા નામના મહાકાવ્યમાંથી લીધી છે. દેવોએ ચિહ્નો પામીને કહ્યું, ભગવાન બુદ્ધ ફરીથી જગતને મદદ કરશે. તેમણે કહ્યું, હા, હવે હું જગતને મદદ કરીશ. આ બરફ આચ્છાદિત હિમાલયની દક્ષિણમાંની પવિત્ર પ્રજાના રાજાને ત્યાં જન્મ લઈશ. તે રાત્રિએ રાજા સુદ્ધોદનની રાણી માયાને ભગવાને વિચિત્ર સ્વપ્ન આપ્યું કે એક ષડ કિરણ આછા ગુલાબી રંગનો ચમકતો તારો સ્વર્ગમાંથી, કે જેનું પ્રતીક દૂધ જેવા છ દંત શૂળવાળો હાથી હતો, તે શૂન્યવકાશમાંથી ચમકાર ફેલાવતો તેણીના ગર્ભમાં પ્રવેશ્યો. ભગવાન બુદ્ધે માતાના ગર્ભમાં પોતાના માટે એક શરીર બનાવ્યું અને રાજા શુદ્ધોદનને પિતાનું સ્થાન બક્ષ્યું. માતાએ ગર્ભાકાશમાં રહેલ સિદ્ધાર્થરૂપી ચંદ્રનું ધ્યાન ત્યાં સુધી ધર્યું કે જ્યારે સૌએ બાળકની ભવ્યતાનું પારણામાં દર્શન કર્યું. ઈસુ ખ્રિસ્તની માતા મેરીને પણ આવું જ સૌભાગ્ય સાંપડ્યું હતું. ભગવાને ગેબ્રિયલ નામની પરીને અક્ષતા મેરી જેવું લગ્ન ડેવિડ કુટુંબના જોસેફ સાથે થયું તેની પાસે મોકલી. પરીએ તેણીને કહ્યું, મેરી ડરીશ નહીં, તે મેં તને ભગવત કૃપા સાંપડી છે, ધીરજ ધર, તું ગર્ભ ધારણ કરીશ અને તને પુત્ર થશે જેનું નામ જીસસ ઈસુ ખ્રિસ્ત રહેશે. માતા મેરીએ પરીને પૂછ્યું, આવું કેવી રીતે શક્ય છે જ્યારે હું કોઈ પુરુષને જાણતી પણ નથી? પરીએ જવાબ આપ્યો, પવિત્ર દૂતો તારી પાસે આવશે, સર્વોચ્ચની શક્તિને આચ્છાદિત કરશે અને તે કારણે તારા થકી જે પવિત્ર બાળકનો જન્મ થશે તે ભગવાનનો પુત્ર કહેવાશે અને સમસ્ત દુનિયા જાણે છે કે આ પ્રમાણે પુત્ર અવતર્યો હતો. શ્રી રામકૃષ્ણ પરમહંસના અવતરણની વાત પણ ધ્યાન દઈને સાંભળો. તેમણે પોતાના તેજસ્વી શિષ્ય નરેન્દ્રનાથને જણાવ્યું કે તેઓએ પણ ભગવાન રામ અને ભગવાન કૃષ્ણની માફક એવી જ પ્રક્રિયાથી માનવ સ્વરૂપ પ્રાપ્ત કર્યું હતું. આ કિસ્સામાં પણ પિતા ફક્ત વૃત્તાંત હતા અને માતા ફક્ત ઈચ્છિત પસંદગી હતી. ખુદીરામ ભટ્ટાચાર્ય જ્યારે 60 વર્ષના હતા ત્યારે તેમણે પગપાળા ગયાજી જઈને પૂર્વજોને રીઝવવા માટે શ્રાદ્ધ કર્મ કરેલ. શાસ્ત્રો પ્રમાણે જ્યારે આ વિધિ આ પાવન સ્થળે કરવામાં આવે છે ત્યારે તે ધારેલી અસર નિજાવે છે. વિધિ પૂરી કર્યા બાદ ખુદીરામે ગદાધર મઠની મુલાકાત લીધી. ત્યાં તેમણે રહસ્યમય સંદેશો સાંભળ્યો કે ભગવાન તેમને ટૂંક સમયમાં જબલ્લે જ પ્રાપ્ત થાય તેવું તેમના પોતાના અવતારના પિતા થવાનું માન પ્રાપ્ત કરાવશે. ખુદીરામે નમ્રતાપૂર્વક પ્રાર્થના કરી કે તેમનું ઘર અને હૃદય ઘણા નાના અને આડંબરી છે જેમાં તેઓ સમાઈ ન શકે, પરંતુ ભગવાન તો અફર રહ્યા. આનંદથી સ્તબ્ધ બનેલા અને આ સંદેશ જાહેર કરવા ડરતા ખુદીરામ ઘરે પહોંચ્યા. ત્યારબાદ તેઓ મૂંઝવણની બહાર આવી પોતાની વાત જાહેર કરે તે પહેલાં તેમની પત્ની ચંદ્રમણી દેવીએ તેમને પોતાનું રહસ્ય કહ્યું. તમે જ્યારે અહીં ન હતા અને હું દેવાલયે ગઈ હતી ત્યારે પ્રચંડ તેજની અચાનક નીકળેલી શેર મારામાં પ્રવેશી. આ તેજની શેર ત્યારબાદ નાની જ્યોતિમાં ફેરવાઈ ગઈ જે મારામાં હાલ પણ સ્થાયી છે. તે સમયથી તેના દિવ્ય અને કોમળ તેજની મને જાણ છે. ખાસ કરીને જ્યારે હું તમારી સાથે વાત કરું છું ત્યારે તેની મને વધુ અનુભૂતિ થાય છે. ખુદીરામ તો અવાક થઈ ગયા, કારણ કે તેઓ પણ પોતે વૃદ્ધ માણસ હતા. તેમની પત્ની તેમનાથી ફક્ત 10 વર્ષ નાના હતા, પરંતુ તેમણે સાંભળેલા વાણી તેમના કાનોમાં ગુંજતી હતી, હૃદયને આશ્લેષી રહી હતી. સાંભળો પણ કોઈને કહેશો નહીં, ભગવાને મારા થકી આ સંદેશો મોકલાવ્યો છે. ભગવાને પોતે આ ધૂળવાળી ધરતી પર પાપા પગલી પાડવાનું અને આપણને નડતી વિચિત્રતાઓ અને મુશ્કેલીઓ સહન કરવાનું નક્કી કર્યું છે. સ્વામીએ એવું ઘણીવાર જાહેર કર્યું છે કે તેમનો આ સાંઈ અવતાર જ બધા દેશોના ઋષિમુનિઓની તેમના આગમન માટેની પ્રાર્થનાને કારણે છે. મેં માતાની પસંદગી કરી જે ગર્ભધારણ દરમિયાન મારું સાનિધ્ય અનુભવવાની હતી. માત્ર અવતારને જ આ પસંદગી મળે છે, બીજા કિસ્સાઓમાં જન્મ, સમય, સ્થળ, જૂથ અને કક્ષા કર્મથી નક્કી થાય છે. માતા અવતારની ભવ્યતા સૌ પ્રથમ અનુભવે છે. માતાની કાળજી કરનાર પિતાના નામને કીર્તિ પ્રાપ્ત થાય છે. જ્યારે ઈસવીસન 1963માં પેંડા વેકપ્પા રાજુએ નાશવંત દેહનો ત્યાગ કર્યો ત્યારે સ્વામીએ પિતાના મૃત્યુનો શોક કરનારાઓને જે નોંધ લખી હતી તે સનાતન સાથીમાં પ્રગટ થયેલી. તમે કહો છો કે તેઓ પૂર્ણ ઉંમરે માંદગીના બિછાનામાં પડ્યા વિના યાદદાસ્ત અને સભાનતા સાથે મૃત્યુ પામ્યા તે કારણે તેમનો આત્મા ભાગ્યશાળી હતો. માત્ર આ પ્રમાણે જ તેઓ ભાગ્યશાળી નહોતા, આ તો ફક્ત ચિહ્નો છે. જે દિવસે તેઓ અવતારના પ્રાકટ્યને લીધે પિતા તરીકે જાણીતા થયા અને જ્યારે અવતારે તેમને પિતા તરીકે સ્વીકારી પોતે પુત્ર બન્યા, તે દિવસથી જ તેઓ તો ભાગ્યશાળી છે અને તેમની જિંદગી પાવન બની. યુગ પર્યંતમાં માત્ર એક વ્યક્તિને જ આવું સદનસીબ સાંપડે છે તે બીજાઓ માટે અસંભવિત છે. રામાયણમાં રામ પોતાને માનવ તરીકે અને દશરથ આત્મજ તરીકે વર્ણવે છે, કારણ કે તેમણે રિવાજોને માન્યતા આપવી પડે છે. તેઓ પોતાના પિતાની આજ્ઞા માને છે અને વચનની જાળવણી માટે વનવાસ સ્વીકારે છે. છતાં પણ તેઓ દશરથના ભાગ્ય પર આક્રંત કરે છે કે જેઓ વાસનાને અધીન છે. તેઓ લક્ષ્મણને કહે છે, મારા વિનાના વૃદ્ધ અને લાચાર મોહપાશમાં બંધાયેલા અને રાણી કૈકેયીની પકડમાં આવેલ તેઓ શું કરી શકે? શું એક અજ્ઞાન માણસ પણ સૌંદર્યવતી સ્ત્રી સાથે પોતાના આજ્ઞાનથી પુત્રનો ત્યાગ કરી શકે કે જે રીતે તેમણે મારો ત્યાગ કર્યો છે? પરંતુ માતાનો વિચાર આવતા તેમનું હૃદય ભરાઈ આવે છે. તકલીફ વેઠીને મને ઉછેરનાર માતાને જ્યારે મારા તરફથી સંતોષ મેળવવાનો વખત આવ્યો ત્યારે જ તેની પાસેથી હું છીનવાઈ ગયો. અવતારની માતાને ભવ્યતા અને આભારની લાગણી સાંપડે છે. તેનું પાત્ર અદ્વિતીય, અંગત અને અત્યંત નિકટનું છે. જ્યારે અવતાર માતા પિતા નક્કી કરે છે ત્યારે સ્વાભાવિક રીતે જ તે જન્મસ્થળ પણ નક્કી કરે જ છે, જેને શાશ્વત કીર્તિ સાંપડે છે. સને 1959માં શ્રી સાંઈ અવતારની હાજરીમાં મેં ગાયેલી કવિતા અત્રે નોંધું છું. જ્યારે ભગવાને શ્રી સત્યસાંઈ તરીકે માનવમાં અવતરવાનું નક્કી કર્યું ત્યારે સ્વર્ગનું જે ચિત્ર ખડું થયું તે રજૂ કરવાનો હું પ્રયાસ કરું છું. 33 વર્ષ અગાઉ એકદા ભગવાને કહ્યું, હું ફરીથી માનવજાતના ઉદ્ધાર માટે જન્મ ધારણ કરીશ. એ કયું ભાગ્યશાળી ગોકુળ છે? દેવોએ પૂછ્યું. અટકળ કરો, પ્રભુએ કહ્યું. અલબત્ત ભારત વર્ષમાં જ એક નાનકડું ગામ જ્યાં સર્પોના ટેકરા, ન શહેર, ન જંગલ, ન એકાંતવાસનો આશ્રમ, પ્રતિબંધ માટેના રાજમહેલ, ન બુરજો, થોડો ફેરફાર ઈચ્છું છું, નહીં બધા ગોવાળો, તેની પાસમાં વેતી નદી જે કંઈ કાળથી જાણીતી નથી, જેના વિશાળ રેતીના પટમાં હું ખેલી કૂદી શકું, પર્વતની હારમાળા કાળામાંથી રંગ બદલતી ને ભૂરી થતી, થોડી વધારે કડીઓ 5 કે 6 જ, દેવોએ કંઈ નક્કી નહીં કરી શકતા ધાંધલ મચાવી દીધી, આકાશ વાદળના ગોટે ગોટાથી છવાયેલું છે, સાથે રત્નના દરવાજા અને ફૂલહારનું તોરણ અને કલગી છે, ધરતી પર હરિયાળી ચાદર બિછાવેલી છે, ડાંગર, શેરડી, સૂકા બીજ અને કંદોની, પશુઓ સાંજ પડે ઉછળતા કૂદતા ઘેર જાય છે, તેમના ભૂખ્યા બચ્ચાઓ માટે ખોરાક ભરીને મનુષ્યની દ્રષ્ટિથી દૂર દૂર ગરુડો ગોળ ગોળ ફરે છે, આછા પાતળા ઊનવાળા નાના ગભરાયેલા ઘેટા અને બકરીઓ જે શિયાળ તરફ ચોરી છુપીથી બે બે કરે છે, બે બળદની જોડી હાંફતા હાંફતા શ્વાસ લે છે, જ્યારે ગામડાના છોકરા પ્રજાજીવનનો ઇતિહાસ રાગમાં ગાય છે, બસ ભગવાનો ઊભા થાય છે અને એક કહે છે, પુટ પારથી ફરીથી એક ગોકુળ. ભગવાને કહ્યું, હા, તમે તદ્દન સાચું કહ્યું છે. આપણે જ્યારે વિચારોમાં લીન થઈને સદભાગ્ય સારા નાના ઘરની પસંદગી કરવા માટે ફૂટપાથથી ગામમાં નીકળીએ ત્યારે આપણે ભાગવતના 3 ભાગના 24 પાઠના 28-34 શ્લોક તરફ દોરાઈએ છીએ. ત્યાં કપિલ અવતારના પિતા ગામવાસીઓના અને તેના પોતાના ઘરના સદભાગ્યના ગુણગાન ઉર્મિથી ગાય છે. આધ્યાત્મિક રીતે ઘણા જન્મો બાદ અને દેવના મૂક ચિંતન પછી સાધકો પ્રભુના ચરણકમળની ઝાંખીની ઝંખના કરે છે. હવે એ દયાળુ ભગવાન હવે તેના ભક્તોની પવિત્રતા વધારવા ઉત્સુક તેવો ભગવાન આ ગામડાના ઉમદા ઘરોને ઉજાળવાની મહેરબાની કરે છે. ગૃહેશુ જાતે ગ્રામ્ય નામ રત્નાકરમ રાજુ કુટુંબ કે જે ભગવાને પસંદ કર્યું અને જે જૂજ વસ્તીવાળું ગામડું કે જ્યાં ભગવાન અવતાર તરીકે ધરતી પર ઉતર્યા તે કુટુંબને માનવજાતના ઇતિહાસમાં અયોધ્યા અને વૃંદાવન તરીકે ન ભૂસાય એ રીતે શબ્દો વડે અંકિત કરવામાં આવશે. ઈસવીસન 1940ના 23મી મેના દિવસે તેમના પિતા શંકા કુશંકાના ઘોડા પર સવાર અને દારૂ પાઈને મૂર્ખ બનાવેલા હોય તેવી દશામાં હતા. તેમનો 14 વર્ષનો દીકરો વેદોની વાતો કરતો, એ એવા ગીતો રચતો જેનું ઉચ્ચારણ મોટેરાઓ માટે પણ અઘરું હતું. તે નાનકડી સભાઓ ભરતો અને બીજાને પણ તેમ કરવા કહેતો. તે લોકોનું ટોળું ભેગું કરતો અને તેની ખાલી હથેળીમાંથી ભેટોનો વરસાદ વરસાવતો. તેના પિતાને લાગ્યું કે હવે મારે તેને આમ ગુરુ અને ભગવાનના પાઠ ભજવતા અને લોકોને ભેગા કરતા રોકવો જ પડશે. હાથમાં જાડી સોટી લઈ કતારમાં ઉભેલા ગામડાના લોકોમાં તે ગરજ્યા અને ડરામણી રીતે આ અદ્ભુત બાળકની સામે જઈને ઊભા રહ્યા. તું કોણ છે, મને હમણાં જ કહે, તેમણે બૂમ પાડી. શું તું ભૂત છે, પાગલ માણસ છે, છેતરનાર છે કે પછી ભગવાન છે? આતુર હૃદયે ઉભેલી 60 વ્યક્તિઓ જવાબની રાહ જોતી હતી. વાતાવરણ વધુ તંગ બન્યું. હું સાંઈબાબા છું, હું તમને બધાને ભયમુક્ત કરવા આવ્યો છું, તે છોકરાએ જવાબ આપ્યો. તેના અવાજમાં એક રણકાર હતો, આંખો ચમકતી હતી. ચોંકી ગયેલા વેંકપ્પા રાજુના હાથમાંથી સોટી ઢળી પડી. પુત્ર ફરીથી બોલ્યો, તમારા વેંકા અવધૂતે હું તમારા ઘરમાં જન્મ લઉં તે માટે પ્રાર્થના કરી અને હું અહીં આવ્યો છું. આ વાત પિતા માટે આશ્ચર્યજનક સમાચાર હતા, પરંતુ તેના દાદા વેંકા અવધૂતનું નામ સાંભળીને રોમાંચિત થયા. તેઓ ગદગદિત થઈ ગયા, પડતા પડતા માંડ બચ્યા. 8 વર્ષ બાદ લાંબી વાતચીતના અંતે હું તેમના અવધૂત સાથેના સંપર્ક વિશે થોડી માહિતી એકત્ર કરવા નસીબદાર બન્યો. અંજલિની મુદ્રામાં હાથ જોડીને કોંડામાં રાજુએ વેંકા અવધૂત, જે આશીર્વાદની મૂર્તિ તેમણે ગુરુપદે સ્થાપી હતી, તેમના વિશે શબ્દો વર્ણવી શકે તે બધું જ કહ્યું. અવધૂતનો અર્થ ક્યાંય સ્થાયી ન થનાર સંન્યાસી, તે સમયની ધરતી પર આમથી તેમ તરતા વાસ જેવો છે. અવધૂતમાં અ અક્ષર અવિનાશીમાં ઓતપ્રોત, વ વરેણ્ય અક્ષરમાં સૌથી ઉચ્ચ દર્શાવે છે, જ્યારે ધૂતનો અર્થ ધૂતા સંસાર બંધનાથ, જેણે દેખાવની પ્રલોભન ધરાવતી દુનિયાના બધા બંધનોની કડી તોડી નાખી છે તેવો થાય છે. કોંડામાં રાજુને વેંકા અવધૂતને જમાડવાનો અને તેમના માનવ કુદરત અને ભગવાન વિશેના સૈદ્ધાંતિક ઉદ્ગારો સાંભળવાનો અધિકાર પ્રાપ્ત હતો. તેની હાજરીમાં કોઈ ચહેરો ઉદાસ ન હોઈ શકે, કેમ કે તેઓ સદા આનંદમય હતા. જ્યારે તેઓ પસાર થતા ત્યારે પ્રત્યેક વ્યક્તિ તેમને આમંત્રણ આપતા, બધા જ દરવાજા તેમના માટે ખુલ્લા રહેતા, સૌ તેમને કુટુંબીજન માનતા. જો કે તેઓ આવા કોઈ પણ સંબંધોનું બંધન સ્વીકારતા ન હતા. તેમની પાસે કોઈ ભૂખ્યું આવે તો તેઓ ભૂખનો અનુભવ કરતા, તેઓ શરીર પર લપેટવામાં આવે તો કપડાં પહેરતા અને આ કપડાં શરીર પરથી પડી જાય ત્યાં સુધી રહેતા. તેઓ શરીરને એક કાપડની જેમ રાખતા, જેને વરસાદ ધોતો, સૂર્ય સૂકવે અને નિદ્રા શરીર બેઠેલું કે ઊભેલું હોય તો પણ આવી જતી અને ચાલી જતી. તેમનો અવાજ ક્યારેય કર્કશ થતો નહીં, આંખો ચમકતી. જ્યારે તેઓ કોઈના માથે હાથ ફેરવતા તો તે સ્પર્શ સ્વર્ગનું મંગળાચરણ બનતો. તેઓ પવનના ઝોકા સમાન, બાદળ સમાન કે એક ધરતીથી સ્વર્ગ તરફ જનાર પક્ષી જેવા હતા. કોંડમમાં રાજુએ કહ્યું, કોઈ જાણતું ન હતું કે તેઓ ક્યાંથી આવ્યા અને ખરેખર ક્યાં ગયા. તેઓ કોઈ જાણી શકે કે ધારી શકે તે કરતા વધુ વર્ષોથી અત્ર તત્ર સર્વત્ર હતા. આંધ્રપ્રદેશની સરહદથી થોડા માઇલ દૂર પાવાગઢ તાલુકા કર્ણાટક રાજ્યમાં હુસેનપુરામાં તેમનું શરીર જમીનમાં દાટવામાં આવ્યું છે. આ વિસ્તારના લોકો કહે છે કે તેમના પૂર્વજો માનતા હતા કે શ્રી અવધૂત મહારાષ્ટ્રમાંથી આંધ્રપ્રદેશમાં આવ્યા હતા, જ્યારે કેટલાક ભારપૂર્વક જણાવે છે કે તેઓ વેંડુસા હતા, જેની નિશ્રામાં શિરડીના શ્રી સાંઈબાબાએ બચપણ વિતાવ્યું હતું. કોંડમમાં રાજુએ મારો હાથ પકડીને મને નજીક ખેંચ્યો અને જણાવ્યું, એક દિવસ બપોરે જ્યારે હું વટવૃક્ષ નીચે અવધૂત પાસે બેઠો હતો ત્યારે તેમણે મને કહ્યું, ધરતી માતા રડે છે ત્યારે નારાયણ પધારે, તમે તેને જોઈ શકો છો, તે તમને ચાહશે. તેઓએ આ શબ્દો મારા કાનમાં વખતો વખત કહ્યા. છેવટે તેમણે મારી પાસે વચન લીધું કે આ વાત મેં માની છે. હું ક્યારેય માનતો ન હતો કે હું ખરેખર નારાયણને માનવ સ્વરૂપે મારા જ ઘરમાં અને મારા પોતાના ખોળામાં જોઈશ. તેમણે કહ્યું ત્યારે તેમની આંખો પરમાનંદની લાગણીથી અર્ધ મીંચાયેલી હતી. કોન્ડમમાં રાજુએ જાણ્યું કે તેમના ગુરુ મહાન અને દયાળુ આત્માઓ કે જે પૃથ્વી પર ભગવાન રૂપે મહત્વશીલ વ્યક્તિનું આગમન ઇચ્છતા હતા તેમાંના એક હતા. સત્ય કે જેમને તેઓ પોતાનો પૌત્ર કહેતા હતા, તેમણે ઘણા પ્રસંગોએ તેમની અદ્વિતીયતા જાહેર કરી હતી. ઈસવીસન 1955માં જ્યારે તેઓ 29 વર્ષના હતા ત્યારે મહાશિવરાત્રિના દિવસે મંદિરમાં હજારો ભક્તોને સંબોધતા કહ્યું, આ અવતારથી દુષ્ટોનો નાશ નહીં થાય, તેમને સુધારવામાં આવશે, ફરીથી તેઓને બનાવવામાં આવશે, શિક્ષણ આપવામાં આવશે અને જ્યાંથી ભટક્યા છે તે માર્ગે ફરી વાળવામાં આવશે. અવતાર તેમના જન્મની આ જગ્યા સિવાય કોઈ પણ જગ્યાને તેમની લીલા મહિમા અને ઉપદેશના કેન્દ્રસ્થાન તરીકે નહીં સ્વીકારે. આ વૃક્ષને અહીંથી ઉખેડી બીજે નહીં ઉગાડી શકાય, તે તો જ્યાં પેલું ફૂટ્યું ત્યાં જ વધશે. અવતારનો બીજો ખાસ ગુણ એ છે કે તેમને જે કુટુંબમાં જન્મ્યા છે તે કુટુંબ કે તેના સભ્યો વિશે કોઈ પણ પ્રકારનું આકર્ષણ કે બંધન નથી. પહેલાં લીધેલા રામ અવતાર અને કૃષ્ણાવતારમાં તેમની જિંદગી ખાસ કરીને કુટુંબ માટે અને સગા સંબંધીઓની વચ્ચે જ પસાર થઈ હતી, પણ આ જન્મમાં ફક્ત ભક્તો, મહાપ્રાણ, સાધુઓ અને સાધકો માટે જ છે. કોન્ડમમાં રાજુ એક પૂજ્ય પ્રતિભા હતા. તેઓ નિરાશો માટે એક સફળ ટેકો હતા. ગ્રામવાસીઓ વાવણી, ખોદકામ, લણણી કે બળદોની ખરીદી જેવા કામો કે બીજા કોઈ પણ પ્રકારના સાહસિક કામો પર જતા પહેલા તેમના આશીર્વાદ દેતા. જ્યારે લગ્ન વિશે વાતચીત થતી ત્યારે પણ તેમના આશીર્વાદ દેવામાં આવતા હતા. અને જ્યારે બે કુટુંબો વચ્ચે આ વાતચીત સફળ થઈ ત્યારે તેઓ મંગળસૂત્ર કે જે ઘરેણું વધુ તેના ગળામાં લગ્નના પવિત્ર બંધનના પ્રતિકરૂપે પહેરે છે તે તેમના તરફથી મંગળ ભેટ તરીકે મેળવતા હતા. સંસ્કૃત અને તેલુગુ ભાષાઓમાંથી ચૂંટી કાઢેલ સહસ્ર પૌરાણિક કથાઓ અને દંતકથાઓ તેમને યાદ હતી. તે યાદોમાં તેમણે મુલાકાત લીધેલા પવિત્ર સ્થળ અને તેમણે સેવા કરી હોય તેવા પવિત્ર હસ્તીઓની સ્મૃતિઓ તાજબતર હતી. ઉટપટ્ટીથી લગભગ 100 માઇલ દૂર કોલિમી કુંટલા નામનું ગામ કુર્નૂલ રાજ્યમાં હતું, જે તે વખતે હૈદરાબાદના નિઝામના તાબામાં હતું. અહીંયા એક ખેતરમાં બનાવેલ નાના ઘરમાં ભગવાનના ઉત્સાહી ભક્ત સુબમમાં રાજુ રહેતા હતા. ભગવાન તેના ભક્તોને આશીષ આપવા માટે ખૂબ જ દયાળુ અને ઉત્સુક હોય છે. સુબ્બા રાજુને ભગવાનનો અનુભવ થયો અને તેમનો વિશ્વાસ દ્રઢ થયો. તે એટલી હદે કે તેમણે ત્યાં ઈશ્વરનું મંદિર બંધાવ્યું અને નિયમિત રીતે ભગવાનના લિંગની તેઓ પૂજા કરતા. ત્યાર પછી તેમને ત્યાં જન્મેલ પુત્રીનું નામ તેમણે ઈશ્વરમ્મા પાડ્યું. ભગવાનના નામની પાછળ નારી જાતિનો પ્રત્યય લગાવી આ નામ બનાવ્યું. તે નામ જ તેમના ભવિષ્યની ભવ્યતા દર્શાવે છે. આ નામનો અર્થ છે ઈશ્વરની માતા. વિધાતાનો નસીબદાર ઈશ્વરમ્માની માતાના માર્ગમાં આવી પડ્યો. સુબમ્મા રાજુના પિતાને તેમના પરિચિતના ઘરમાં પરી જેવા નાનકડા મુખને જોવાનો મોકો મળ્યો. તેમણે આ છોકરીને તેમના પુત્ર સાથે પરણાવવા માટે ભેટ તરીકે માંગી લીધી. તેમના અત્યંત આનંદ વચ્ચે આ સંબંધને તરત જ સ્વીકારી લેવામાં આવ્યો. ખરેખર ભગવાન આ બાળકને આ ઘરમાં એ કારણે મોકલ્યો હતો કે જેથી માતૃત્વ ધારણ કરતા ઈશ્વરમ્માના આશીર્વાદ બાળકને સાંપડે. કોન્ડમમાં રાજુ શ્રીશૈલમની જાત્રાએ નીકળ્યા હતા. ત્યાંથી પોતાના મૂળ વતનમાં રહેતા તેમના સગા સંબંધીઓને મળવાનો તેમણે વિચાર કર્યો અને તેમના મોટા પુત્ર પેડા વેંકપ્પા રાજુને સાથે લીધા. તેઓ નંદિયાલ અને મહાનદી પાસેથી પસાર થયા કે જે નંદીની પ્રાર્થનાથી પવિત્ર થયેલ છે. નંદી એ શ્રી શિવનું વાહન છે. તેમના મુકામનો આ રસ્તો ડાકુઓના ત્રાસથી ધમધમી ઉઠ્યો હતો. આ રસ્તેથી પસાર થયેલા યાત્રાળુની ટોળીમાંના 6 સભ્યોને થોડા દિવસ પહેલાં ધાડપાડુએ મારી નાખ્યા હતા, તેથી ગામના લોકોએ તેમને આનંદથી આવકાર્યા. કોન્ડમમાં રાજુને તેના સગા સંબંધીઓ પર ઘેરાઈ રહેલા ભયના વાદળો, એકલતા, ભય, જમીનની રસહીનતા અને વાતાવરણની દાહકતા હતા. તેમણે સુબ્બા રાજુને તેમની જમીન અને ઘર વેચીને ચિત્રાવતીના વિસ્તારમાં આવી જવા સમજાવવા પ્રયત્ન કર્યો. આ વિસ્તારની જમીન બુક્કાપટ્ટનમ તળાવના પાણીથી સિંચાયેલી હતી અને ખેતી માટે મળી શકે તેમ હતી. સુબ્બા રાજુના ખચકાટ અને આશંકાનો ખ્યાલ આવતા તેમણે એક અત્યંત મોહક પ્રસ્તાવ મૂક્યો કે જેણે વાતને જકડી રાખી. તેમણે પોતાના પુત્ર પેઠા વેકપ્પાને સુબમ્મા રાજુની દીકરી સાથે પરણાવવાનો પ્રસ્તાવ મૂક્યો. તે એક દૈવી યોજના જ હતી. સુબ્બા રાજુ ચિત્રાવતીના કિનારે આવ્યા અને પુટપર્તીના સામી કિનારે કર્ણાટંગાપલ્લીમાં સ્થાયી થયા. આ પવિત્ર લગ્ન વચન આપ્યા પ્રમાણે ભગવાનની સાક્ષીએ પાક્કું થયું. તે વખતે ઈશ્વરમાં માન 14 વર્ષના હતા. તેઓ એક સૂર્યપ્રકાશના કિરણની જેમ આવ્યા. સુંદરતા એ સદાચારના વૃક્ષનું ફૂલ છે. તેણી પાસે સુંદરતા અઢળક હતી.